ಕುಕ್ಷಿರತ್ನಂ ಶಬ್ದಜೇತರವಾತ್ಮಜಂ ರಾಜಚಂದ್ರ ಮಹೋವಂದೇ ಅತ್ವಲೋಚನದಾಯಕಂ ರಘುತತ್ವಲೋಚನದಾಯಕಂ.
ರಾಜಚಂದ್ರ ಜ್ಞಾನ ಮಂದಿರ್ ರಾಜ್ಕೋಟ್, ರವಿವಾರ 10 ಫೆಬ್ರವರಿ 2008. ಶ್ರೀಮದ್ ರಾಜಚಂದ್ರ ವಚನಾಮೃತ ಕ್ರಮವಾರ ಪ್ರತ್ರ ಸ್ವಾಧ್ಯಾಯ ಪತ್ರಾಂಕ 493 આપણો સ્વાધ્યાય ચાલુ છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. પહેલું પદ, સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા છે. બીજું પદ, તે આત્મા ત્રિકાળવર્તી છે, અનુત્પન્ન છે, અવિનાશી છે. ત્રીજું પદ, પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે અને અર્થક્રિયા સંપન્ન છે માટે કરતા છે, માટે આત્મા પણ અર્થક્રિયા સંપન્ન હોય અને કરતા છે. તેનું કરતાપણું ત્રિવિધપણે શ્રીજીને વિવેચ્યું છે. સ્વભાવથી નિજ પરિણતિ એ સ્વરૂપનો કરતા, અનુપચરિત વ્યવહારથી દ્રવ્ય કર્મનો કરતા અને ઉપચારથી ઘર નગર આદિનો કરતા, જે જે કંઈ કરવામાં આવે તેનું ફળ અવશ્ય ભોગવવામાં આવે છે, માટે આત્મા જે કર્મનો કરતા છે તે કર્મનું ભોગતા પણ છે. અને આ કર્મનું કરતાપણું અને ભોગતાપણું એનું ટળવાપણું પણ છે, એટલે મોક્ષ છે. કર્મથી રહિત એવી આત્માની જે અવસ્થા છે તે મોક્ષ છે. અવસ્થા બંધની આત્મા જ ઊભી કરે છે, એ ટળી શકે છે. કર્મ આત્મા બનાવે છે, એનો કરતા આત્મા છે, તો કર્મને ટાળી શકે એ પણ આત્મા જ ટાળી શકે, માટે એનો મોક્ષ છે. આ વાત તો બરોબર. હવે આપણે 5 પદની વિચારણા તો કરી, આજે 6ઠું પદ. તે મોક્ષનો ઉપાય છે, મોક્ષ છે એમ કહીએ શું વળે? તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. જ્ઞાનીની જો કરુણા અદ્ભુત, અમાપ અને અનંત હોય તો આ છે. સ્વયં સંસાર સાગરથી પાર થાય, સ્વયં કર્મબંધનથી મુક્ત થાય અને જગતના જીવોને પણ કર્મબંધથી મુક્ત થવાનો માર્ગ બતાવે. મોક્ષ પદનો ઉપાય છે, આ બહુ મોટી વાત છે. મોક્ષ હોવો એમાં તો કંઈ નહીં કે મોક્ષ છે, પણ છે એ આપણે શું કામનો? કોઈ પણ વસ્તુ છે, દુનિયામાં ઘણી સમૃદ્ધિ છે, આપણે શું કામની? લંકાએ સોનું, આપણે શું કામનું? એના જેવું આ મોક્ષ પદ છે તો મોક્ષ તો ઘણાએ ગાયો છે, પણ આપ્યો કોણે? પરમ કૃપાળુ દેવની આ એક એટલી બધી વિશેષતા છે, આ વિતરાગ માર્ગની, કે આ બધા તીર્થંકરોએ આ મોક્ષ છે એ કોઈના ઉપર આધારિત, કોઈની દયા ઉપર, કોઈની મહેરબાની ઉપર, કોઈની કૃપા ઉપર નથી. આ મોક્ષ છે એ આત્માનું પોતાનું પદ છે, આત્માની પોતાની અવસ્થા છે, અને એ અવસ્થા આત્મા પોતે ઉત્પન્ન કરી શકે છે. કારણ કે કર્મબંધનું ટળવાપણું છે, માટે મોક્ષ છે. તો આ મોક્ષ જો કદી કર્મબંધ થયા કરે, પ્રશ્ન કર્યો તો કર્મબંધની અંદર, કે એ તો સ્વભાવ છે કર્મબંધ થયા જ કરે. જો કદી કર્મબંધ થયા જ કરે એમ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં અને જગતમાં કોઈ જીવ મુક્ત થાય પણ નહીં. જો કર્મ થયા કરે એમ જ હોય અને એમાં આત્માનું કાંઈ કામ આવે નહીં, કર્મ થયા જ કરે, તો એની નિવૃત્તિ કોણ કરે, કોના થકી થાય? તો એ તેથી કરીને નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, તો પછી જગતમાં કોઈ જીવ મોક્ષપદને પામે નહીં અને તો પછી મોક્ષનો ઉપાય પણ ન રહે. નિવૃત્તિ થઈ શકતી હોય તો જ ઉપાય છે, જો નિવૃત્તિ ન થઈ શકતી હોય તો મોક્ષનો ઉપાય ક્યાં રહે? જ્ઞાની પુરુષે એવી કૃપા કરી છે, કોઈએ આત્મા ગાયો, કોઈએ મોક્ષ ગાયો, પણ આત્મા મોક્ષને પામે એવો માર્ગ તો રહી જ ગયો. કૃપાળુ દેવે મોક્ષ માર્ગ ગાયો, કૃપાળુ દેવે મોક્ષનો માર્ગ આપ્યો. જગતના જીવોને અનાદિ અનંતના પરિભ્રમણમાંથી મુક્ત થવા માટેનો ઉપાય એ પોતાના જ હાથમાં છે એવું પ્રતીત કરાવીને આત્માના છઠ્ઠા પદરૂપે મોક્ષનો ઉપાય આપ્યો. છે ઉપાય, અચૂક ઉપાય આપ્યો, અવિરોધ ઉપાય આપ્યો, ભૂલ વિનાનો આપ્યો, ભ્રાંતિ વિનાનો આપ્યો. ઉપાય તો ઘણા છે, દર્શન ઘણા છે, પંથ ઘણા છે, ગુરુ ઘણા છે, આશ્રમો ઘણા છે, મઠ ઘણા છે, સંપ્રદાય ઘણા છે, ગચ્છ ઘણા છે. મોક્ષનો ઉપાય અવિરોધ, અચૂક, ભૂલ વિનાનો અને ભ્રાંતિ વિનાનો આપનાર કોણ છે? કૃપાળુ દેવે કહ્યું કે અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી તે પ્રાપ્ત થવામાં કદાચ થોડો સમય જાય તો હાનિ નથી, પરંતુ ભૂલ થાય તો હાનિ છે, ભ્રાંતિ થાય તો હાનિ છે. માર્ગમાં ભૂલ થવી ન જોઈએ. માર્ગમાં ભૂલ થશે તો એ નહીં, ચક્રાવો ચાલુ જ છે, ભલે ને ચાલવાની ગતિ ગમે તેટલી હોય, દિશા વિનાના માર્ગમાં આપણે ચાલ્યું એ કાંઈ ઉપકારી નથી, એટલું પાછું વળે જ છૂટકો છે, એ બધું વ્યર્થ. એ દિશા વિનાની ગતિ એમાં ગમે તેટલું ચાલ્યું હોય તો પણ વ્યર્થ છે, એ ચાલવાથી કોઈ મંઝિલ સામે આવતી નથી, આપણે કોઈ લક્ષ્યની સમીપ પહોંચી શકતા નથી. માર્ગ સ્પષ્ટ હોય, નિર્ભ્રાંત હોય, નેત્ર દીપક હોય, નજરની સામે દેખાય, અવિરોધ હોય, નિર્વિકલ્પ હોય, અચૂક હોય, એમાં કોઈ મતભેદ હોય તો એ માર્ગે જવામાં કદાચ લક્ષ્ય પ્રાપ્ત થાય અને કદાચ ન થાય. આ ભજનાવાળું ચાલે નહીં, હોય ન પણ હોય, ટુ બી ઓર નોટ ટુ બી, ટુ ડુ ઓર નોટ ટુ ડુ, શેક્સપિયરના નાટક હેમ્લેટ જેવી દશા છે. અધ્યાત્મ માર્ગની અંદર આ બધા કહેવાતા અનેક પ્રકારના પંચ સંપ્રદાયો અને માની લીધેલા પોતે માની બેઠેલા ગુરુઓ એનો કોઈ પાર નથી, પરંતુ ડંકાની ચોટ ઉપર કોઈ કેનાર માર્ગને એવા તો કોઈ જ્વલે જ મળે છે, વિરલા છે. વસ્તુ ગતે રે વસ્તુ કહે જે, તે જગ વિરલા જોઈ, પંથડો નિહાળું રે બીજા જીને તવા. આનંદ ગંજી કહે છે કે ઘણા છે પ્રભુ તારા શાસનમાં, ઘણા છે, પણ વસ્તુ ગતે વસ્તુ કહે જે, વસ્તુ ગતે વસ્તુનું જેમ સ્વરૂપ છે તેમ કેનાર જો કોઈ હોય તે જગ વિરલા જોઈ, આવા તો કોઈ વિરલા છે. બાકી તો તમ જોગે રે તર તમ વાસના રે, વાસિત બોધ આધાર, પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. જે છે એ બધાને કંઈ ને કંઈ પ્રકારની વાસના છે, સત્કારની, મનાવવાની, પૂજાવાની, યશની, કામનાની, આ વાસનાથી એનો બોધ વાસિત થઈ ગયો છે. વાસિત બોધ આધાર, પ્રભુ ક્યાંય નજર નાખતા માર્ગ દેખાતો નથી. આનંદ ગંજીએ તો ગજબ વાત લખી છે કે હે જીનેશ્વર, તે તો માર્ગને પ્રકાશિત કર્યો, આલોકિત કર્યો, પણ અમને કોઈ દેખાડનાર નથી, અમે તો ભૂલા પડી ગયા. ભવ અટવીમાં ભૂલા પડેલા અમને કોણ માર્ગ બતાવે? કોઈ એવો કે જે વાસનાથી પર હોય, નિસ્પૃહ નિરીહ. હમણાં જ્ઞાનસારનો અભ્યાસ ચાલે છે સવારના વર્તુળમાં, એમાં નિસ્પૃહ પણ બતાવ્યું છે. વિતરાગ પુરુષોનું એક લક્ષણ એ નિસ્પૃહ છે, એમને જગતમાંથી કંઈ જોઈતું નથી. કૃપાળુ દેવ કહે છે, સત્પુરુષ વિના માર્ગ મળે નહીં, અને સત્પુરુષ એ જ, અંતરંગ સ્પૃહા જેને નથી, એવું જેનું ગુપ્ત આચરણ આ છે. ખબર શું પડે? અંતરંગની કોઈ સ્પૃહા નહીં, કેવળ જગતના જીવોનું કલ્યાણ. મહાત્માઓનો દેહ બે કારણને લઈને વિદ્યમાન હોય છે, એક પોતાના પૂર્વોપાર્જિત કર્મ એને ખપાવવાના, અને બીજું જગતના જીવોનું કલ્યાણ કરવું. બહુ ક્વચિત લોકો આવું જીવન જીવી જાય છે, મહાત્મા કેવડાવે છે, પણ પોતાના કર્મનું પણ જેને કહીએ ક્ષીણ કરવાના એ પણ હિસાબ રહી જાય છે, અને જગતના કલ્યાણની વાત પણ છૂટી જાય છે. વાસના આવે એટલે આ બધું છૂટી જાય. નિસ્પૃહતા જોઈએ, જરા પણ સ્પૃહા જાગી, નિરીહ પણ જોઈએ, ઈચ્છાનું ઉત્પન્ન ન થવું તે નિરીહ અવસ્થા છે. જ્ઞાની પુરુષોની આવી અવસ્થા નિરીહ છે. એના જીવનમાં એને એવી બધી પોતાની વૃત્તિને અંદર લઈ લીધી છે, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત, એને એવું સંકિતની એવી અવસ્થામાં એ પહોંચ્યા છે કે વૃત્તિ નિજ ભાવ તરફ વહે છે, જગત તરફ જતી નથી, પર તરફ જતી નથી. એટલે કોઈની પાસેથી કશું જ લેવાની કોઈ સ્પૃહા નથી, અને ઈચ્છાની ઉત્પન્ન થવાની કોઈ સંભાવના નથી. આવા જ્ઞાની પુરુષોએ મોક્ષનો માર્ગ બતાવ્યો છે. આનો ઉપકાર આપણે કેવી રીતે માણી શકીએ? અને ઉપકારી એટલે સાચા આ ઉપકારી, જે પ્રત્યેક જીવને એને મોક્ષને માર્ગ પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવે. આત્મા ગાયો મોક્ષ ગાયો પ્રભુ, પણ માર્ગ રહી ગયો. કૃપાળુ દેવે માર્ગને ગાયો છે. આત્મસિદ્ધિ ગાય એ શું કહ્યું?
વર્તમાનિયા કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્રય ગો.
આ કાળની અંદર બધું છે, તત્વજ્ઞાન તો ઘણું છે, મોક્ષ માર્ગનો લોપ થઈ ગયો છે, ઘણું ઘણું એની અંદરથી છેદ વિચ્છેદપણાને પામ્યું છે, છિન્ન વિચ્છિન્નપણાને પામ્યું છે, ખંડ ખંડિતપણાને પામ્યું છે, માર્ગ વેર વિખેર થઈ ગયો છે, સૌએ પોતાનું કંઈ ને કંઈ ઉમેર્યું છે. માર્ગની જે નિર્મળતા છે એ સમાપ્ત થઈ ગઈ છે. મોક્ષ માર્ગ બહુ પ્રકારે કરીને લોપ થયો છે, બહુ પ્રકારે, માત્ર શેષ ચીલા રહી ગયા છે. સામાન્ય જીવોની નજરમાં એ ન આવે કે આ માર્ગના ચીલા છે. આવો કોઈ દ્રષ્ટા પુરુષ આવે અને બતાવે કે મોક્ષનો માર્ગ આ છે. એ જ આત્મસિદ્ધિ આ ગાય છે અમે, એટલા માટે આત્મસિદ્ધિ એ મોક્ષના માર્ગનું શાસ્ત્ર છે, ઉપાયનું શાસ્ત્ર છે. આત્મા તો ઘણી જગ્યાએથી મળશે. આત્માના છ પદની ગવેષણા ઘણા જ્ઞાની પુરુષોએ કરી છે, જૈન દર્શનનો તો આધાર છે, પણ એમાં ઉપાય જે બતાવ્યો છે એવો સચોટ, કોઈ પણ જીવ બધી જ પ્રકારના આ મતભેદથી આગ્રહથી પેલા પોતાનો આગ્રહ છોડે તો એને ઉપાય એના હાથમાં છે. વાંધો એ જ છે,
હોય મતાર્થી તે હને થાય નયાતમ લક્ષ, એ મતાર્થી લક્ષણો અહીં કહ્યા નિરપસ.
નાની એવી વાત જાણે પોતે અને તરત જોડાઈ જાય. કોઈ એવા મોક્ષ માર્ગના યાત્રિકો મળે તો તરત એની સાથે ચોટી પડે. માર્ગ બતાવનાર આંગળી બતાવનારને પકડી લે છે. પ્રભુ શ્રી કહે છે, જ્યાં હોય ત્યાં વળગે છે, જ્યાં હોય ત્યાં વળગે છે, આત્માને ભૂલે છે. આ આમ છે ને આમ છે, અહો ને આહામાંથી નવરો નથી થતો. બહુ મુશ્કેલ છે. આજી આગ્રહ પકડાઈ જવાની જે વૃત્તિ છે એમાંથી દૂર થવું જોઈએ. મોક્ષનો ઉપાય છે જો કદી કર્મબંધ થયા કરે એમ જ હોય તો કોઈ કાળે તેની નિવૃત્તિ સંભવે નહીં. શું વાત કરો છો? અને ઉપાય જેને નથી મળી શક્યો એ કહે છે કે મોક્ષ આપનાર કોક જોઈએ, ઈશ્વર આપશે, આ કરશે, તે કરશે. કોઈના જ્ઞાનમાં હશે ત્યારે મોક્ષ થશે, કોઈનું આમ હશે ત્યારે થશે. આ સ્વ પુરુષાર્થ મૂકીને બધી વાતો કરે છે મોક્ષની, અને એ બધી વાતો તત્વજ્ઞાનના વાઘા ચડાવી દીધી. એને આપણને શું કામ? આપણે કોના ઉપર આશ્રિત રહેવું? આપણે કોના ઉપર આધારિત રહેવું? પરમ કૃપાળુ દેવે કહ્યું છે, તું છો મોક્ષ સ્વરૂપ, અને તારો ઉપાય તારા હાથમાં છે. તું કરે તો થાય. સાહેબ, કેવી રીતે થાય? મોક્ષ નથી એનું કારણ શું છે? બંધ છે. સિદ્ધ, મોક્ષ નથી એનું કારણ શું છે? બંધ છે. તો કર્મ બંધથી વિપરીત સ્વભાવ વાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. દોઢ લીટીમાં માર્ગ આપ્યો, દોઢ લીટી. આજ સુધીના બધા સાધનો કર્મબંધના હેતુ થયા. જાણે અજાણે પણ ધર્મના સાધનો પણ બંધના કારણરૂપ થયા. સંવર પણ આશ્રવ રૂપે પરિણમ્યો.
સહુ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્ય સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય.
સાધન તો કર્યા પણ સાધન સત સાધન ન થયું, બંધન રૂપે થયા. સૌ સાધન બંધન રૂપે થયા, કારણ કે કોઈ સાધન અંતર્મુખ કરે, અંતર્મુખ જીવ બને, આત્માભિમુખ થાય, આત્મતત્વ સાથેનું અનુસંધાન થાય, પરમ તત્વ સાથેનું અનુસંધાન થાય, એવું કોઈ સાધન આત્માના લીધું, બહિર્મુખ. સંસારના જીવનમાં તો બહિર્મુખ હોય જ, ધંધા ધાપા પદ પ્રતિષ્ઠા અહીંયા અહીંયા માન સન્માન આ બધું તો હોય જ, પણ ધર્મની અંદર પણ બહિર્મુખ જ રહ્યો, અંતર્મુખ ક્યારે થયો? અંતર્મુખ ન થાય તો બહિર્મુખ જીવ ઇન્દ્રિયોના વિષયમાં રહે, એનું મનનું પરિભ્રમણ પણ બહાર ચાલ્યા કરે. મનનો વ્યાપાર ચાલુ છે એ તો સંકલ્પ વિકલ્પનો છે, સ્મૃતિ સપનાનો છે, અને કશાયનો છે, મનના વિકારોનો છે. આ વિકારોના વેપારને શાંત કરીને અંતર વ્યાપાર કરવો પડે. અંતરયામીપણું અથવા તો અંતરાત્માપણું એ પ્રાપ્ત કરાવે તે સાચું સાધન છે, જે અંતર્મુખ કરે જીવને જગતમાંથી પાછો વાળે. ઇન્દ્રિયોના વિષયોને વેપારો હવે બંધ થાય. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી હવે વિરામ પામ, વિરામ પામ. સંસારથી વિરામ, સંસારથી નિર્વેદ કરાવે એ સાચું સાધન, જેથી કરીને એના આરંભ તૂટે, એના સમારંભ તૂટે, એના અસત્સંગ અને અસત્પ્રસંગની અંદર એના રસ તૂટે, એની રુચિ તૂટે, એના આરંભ છૂટે, એના સમારંભ છૂટે. પથારા ચાલુ જ હોય, પથારા વધતા જ હોય, રસ રુચિ પણ જરાય ઘટે નહીં. જરા પ્રકાર બદલાય તો ઘટેલો રસ પાછો જાગૃત થઈ જાય, ટેકડો મારે. આ આત્માના મોક્ષ માર્ગના લક્ષણો જ્ઞાનીએ કીધા નથી. અંતર્મુખતા, અકેલી ઉદાસીનતા અધ્યાત્મ કી જનની, સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. એક જ ઉદાસીન સંસારના તમામ પ્રકારના ભાવો પ્રત્યે ઉદાસીનતા. તો આવા સાધન અમને આપો, અમે સાધનથી ટેવાયેલા છીએ, અમે મન વચન કાયાનો યોગ ધરાવીએ છીએ, પ્રભુ શું કરવું છે? કર્મબંધથી વિપરીત સાધન છે, કર્મબંધથી વિપરીત સાધન છે. જો એ સાધનને યથાર્થપણે એ સાધનની આરાધના કરવામાં આવે, એ સાધન થકી સાધના કરવામાં આવે, તો સિદ્ધિ થયા વિના રહે નહીં. તો એવા કર્મબંધથી વિપરીત
જે જે કારણ બંધના તેહ બંધનો પંથ તે કારણ છેદ કદશા મોક્ષ પંથ ભવ
બંધના કારણો છે. હવે કર્મબંધથી વિપરીત એ કારણ છેદક દશા, એમાં બંધ ન થાય, અનુપચરિત વ્યવહાર ન આવે, ન ઉપચાર આવે, ત્યાં નિજ સ્વભાવની ચિંતના આવે, સ્વભાવની પરિણતિ આવે. પર પરિણતિ નહીં, સ્વપરિણતિ. જ્ઞાન પહેલું સાધન, જ્ઞાન. તો જ્ઞાન સર્વ દુઃખથી સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. જ્ઞાન એટલે નિજ સ્વરૂપનું જ્ઞાન, જ્ઞાન એટલે નિજ સ્વભાવનું જ્ઞાન, જ્ઞાન આત્માનું જ્ઞાન. જગતના જ્ઞાનની વાત અહીંયા નથી, પરનું જ્ઞાન નહીં, સ્વનું જ્ઞાન. સ્વની ઓળખ વધે, સ્વનો પરિચય વધે, વારંવાર સ્વ પ્રત્યેની લીનતા વધે, આ જ્ઞાનનું સ્વરૂપ છે. આ જ્ઞાન આ કર્મબંધથી વિપરીત છે.
હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વડ ગણા છે, રાખું કે એ પરિહરું.
અજ્ઞાન, કોણ છું હું, કસ્મમ, કોણ છો તું, કુત આયાત, ક્યાંથી આવ્યો, કામે તાત કાતે જનની, કોણ તારી માં, કોણ તારો બાપ, કાતે પુત્ર, કાસ્તે ભાર્યા, કોણ તારી પત્ની, કાસ્તે કંઠ, કોણ તારો ધણી. વિચારો, વિચારો, વિવેકથી વિચારીએ, શાંતથી વિચારે, શાંત ભાવથી વિચારીએ, એકાંત નિવૃત્તિ અને એવી પ્રકારના વાતાવરણની અંદર અંતર્મુખ બનીને જગત સાથેના બધા અનુસંધાનો કાપી નાખીએ તો પરમ તત્વ સાથેનું અનુસંધાન થાય. પણ સરસંધાન જ ખોટું છે, આપણે હજુ આત્માનું સંધાન જ નથી લેતા, એને અનુસંધાન ક્યાંથી આવે? સંધાન હોય એને અનુસંધાન આવે. અનુ એટલે પાછળ, પાછળ પાછળ પાછળ. આત્માનું સંધાન છે લક્ષ્ય, સંધાન એટલે લક્ષ્ય. આત્માનું સંધાન હોય તો બધી જ ક્રિયા અનુસંધાન રૂપે થાય. આત્માનું જો લક્ષ્ય હોય, સંધાન આત્માનું, આત્મા મેળવવો છે, તો બધી જ ક્રિયા એ લક્ષ્ય થાય, અનુસંધાન એને કહેવાય. એ અનુસંધાન પરમ તત્વ સાથે થતું જ નથી. ક્રિયાઓ સંધાન વિનાની ક્રિયાઓ છે, એટલે એ ક્રિયાઓ દ્વારા અનુસંધાનની કોઈ પ્રક્રિયા થતી જ નથી. જ્ઞાનીએ તો કહ્યું છે કે જ્ઞાન બસ વિચાર, કોણ છું ત્યાંનો વિચાર કરીને ક્યાં સુધી, કે આ વડગણા છે એ કેના સંબંધથી છે, હું છું એના સંબંધથી છે, કે વડગણાનો સ્વભાવ છે વડગવાનો વિચાર. અને તમામ આધ્યાત્મિક જ્ઞાનના સિદ્ધાંતને અનુભવમાં આવશે, તરત જ પકડાઈ જશે, અનુભવાશે. આ જ્ઞાન, જ્ઞાનની જ્યારે વાત કરે છે ત્યારે નહીં ગ્રંથમાં અહીં જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન ભાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી. જ્ઞાન તો જ્ઞાનીમાં છે, જ્ઞાનીમાં છે એટલે જ્ઞાનીના વચનોના આશયમાં છે. જ્ઞાન મેળવવું હશે તો જ્ઞાનીએ જે કહ્યું છે હું કોણ છું આનો જવાબ આપણને ન મળે તો જ્ઞાનીએ શું કહ્યું છે?
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
જ્ઞાન પામવું છે તો જ્ઞાનીએ શું કહ્યું છે? જ્ઞાન જ્ઞાની માં કળો, જ્ઞાનીના શબ્દોની અંદર જ્ઞાન છે, એમાં આશય છે, એમાં ભાવરૂપે જ્ઞાન રહેલું છે. જ્ઞાનીના શબ્દો જીવંત છે, એ ભાષા નથી. જ્ઞાનીના શબ્દો એ અક્ષર નથી, અક્ષરની અંદર રહેલો અનક્ષર છે. જ્ઞાન દર્શન, દર્શન સુવિચારણાથી દર્શન પ્રાપ્ત થાય. જ્ઞાનીએ જે બોધ કહ્યો છે એમાં વિવેક લગાવે, એના વિચાર વિવેકપૂર્વક વિવેક લગાવે. સત અસત, નિત્ય અનિત્ય, ક્ષણિક શાશ્વત, શ્રેય પ્રેય, હિતકારી અહિતકારી, કલ્યાણકારી અકલ્યાણકારી, ઇષ્ટ અનિષ્ટ, એક એકમાં વિવેક લગાવ. વિવેક લગાવીશ તો અહીંયાથી પહોંચશે જડ અને ચેતન અને સ્વ અને પર. આ વિચારધારા, આ દર્શન થશે. વસ્તુનું સ્વરૂપ યથાર્થ જેમ છે તેમ ઓળખાવું, એનું સ્વરૂપ આ દર્શન. વસ્તુને પહેલા એના સાચા રૂપમાં જોતા શીખ, શ્રદ્ધાન કર. કે કોઈ પણ વસ્તુ પ્રત્યે મોહ થયો તો એ પૂદગલ છે, પૂદગલની રચના છે, સંઘાત છે. આ પરમાણુઓ ભેગા થયા છે, ચિત્ર વિચિત્ર રચનાઓ એ આકર્ષે છે, પ્રલોભન થાય છે, લાલચ જાગે છે, પણ પર છે. ક્ષણમાં વિનશી જશે, હમણાં જ આ રચના વિખરાઈ જશે, કારણ કે વિનાશી છે. પૂદગળનો સ્વભાવ છે ભેગા થવું અને વિખરાવું. જગતની કોઈ રચના અને જગતનો કોઈ પદાર્થ યથાસ્થિતમાં કાયમ ન રહે, આત્મા જેવો છે એવો કાયમ રહે. જગતની કોઈ રચના એનો સ્વભાવ એવો છે, એમાં રૂપ છે, રસ છે, ગંધ છે, સ્પર્શ છે, શબ્દ છે, અને એ બધામાં ફારફેર થયા કરે છે, પરિવર્તનશીલ છે. ક્ષણે ક્ષણે એના સ્વરૂપમાં પરિવર્તન આવ્યા જ કરે છે. કોઈ એક વસ્તુ કાયમી એ પ્રકારે રહે એવી વસ્તુ આ જગતના પૌદ્ગલિક જગતમાં આપણને ઉપલબ્ધ થાય એમ જ નથી. બધું જ વિનાશને પાત્ર છે. એવરીથિંગ સબ્જેક્ટ ટુ ડિસ્ટ્રક્શન, ડિટીરિયોરેશન. ગમે તેવું સાચવો, ગમે તેવી સુરક્ષા કરો, ગમે તેવી જાળવણી કરો, ખવાઈ જશે, તૂટી જશે. કારણ કે જીર્ણ શીર્ણ થવું એ પૂદગલનો સ્વભાવ છે. ભણવું, મળવું અને વિખરાવવું એ પૂદગલનો સ્વભાવ છે. રચનાના રૂપમાં મળ્યા અને પછી ભંગારના રૂપમાં વિખરાઈ ગયા. આવો વિવેક જાગે તો પોતાને વળગણા જે થઈ છે પર પદાર્થ સાથે, તો પૂદગલથી આ આત્મા ભિન્ન છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ છે, દેહાદીથી ભિન્ન આત્મા રે. આ જ્ઞાનીના વચનથી દર્શન થાય છે. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સંકિત. શું થયું? સંકિત થયું તો શું થયું? સિંગડા ઉગા. શું થયું? સંકિત થયું એટલે સમજાયું કે મારું હું આત્મા છું. અને જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, હું તો તમામ જગતના તમામ પૂદગલ પરમાણુઓથી ભિન્ન છું અને અસંગ છું. કોઈનો સંગ મારે છે એટલી મારી મલિનતા છે, એટલી મારી અપૂર્ણતા છે. આ સંગ છે એ આશ્રવ છે, આશ્રવ છે એનું પરિણામ બંધ છે. તો મને દેહનો સંગ છે, મને પદાર્થનો સંગ છે, અને હું સંગની અંદર જ રહેવા પ્રયત્ન કરું છું. તો આ બંધવાળા સાધન છે, તો કર્મબંધથી વિપરીત સાધન તને કીધા છે. આ દર્શન થાય તો ખબર પડે કે પદાર્થનો સંગ છોડવા જેવો છે કે ગળે વળગાડવા જેવો છે. કોના સંબંધે વળગણા રાખું કે પરિયરું? હવે વળગાડવા છે, રાખવા છે આ વળગાડને કે કાઢવો છે? દર્શન જ્ઞાનીઓએ કહ્યું તો દર્શન કર્મબંધથી વિપરીત છે. જો દર્શન થાય, જો દર્શન થાય તો પછી પદાર્થ સાથેના વ્યવહારમાં બંધન થાય નહીં. સમાધિ, સમાધિ બસ પોતાના સ્વરૂપની અંદર કોઈ એવી અવસ્થા આવે કે આખું જગત ભૂલાઈ જાય, દેહનું ભાન પણ ભૂલાઈ જાય, આ અવસ્થા સમાધિની છે. શરીરથી પર અને સ્વરૂપમાં લીન, એવી સ્વરૂપ સાથેની તદ્રુપતા, એકતા, આત્મચિંતન કરતા કરતા આત્મામય બની જાય તો કૃપાળુ દેવે જેમ કહ્યું કેવી સમાધિ, આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, દેહ એકબીજાના આભાસે કંઈક ક્રિયા કર્યા કરે છે. તો સાહેબ તમારી સમાધિ કેવી? તો સમાધિ એવી કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે. સંગથી પર આ સમાધિ, સ્વરૂપની લીનતા આ સમાધિ. એવું સ્વરૂપનું ચિંતન જણાવવા જેવું તો અમારું મન છે. સૌભાગ્યને કે છે જણાવવા જેવું તો અમારું મન છે. સાપ જેમ, નાગ જેમ, મોરલીના નાદે જેમ એક રંગ થાય, એક તાન થઈ જાય મોરલીના સ્વરમાં, એમ અમારું મન બ્રહ્મ સ્વરૂપની અંદર લીન થઈ ગયું છે. અમારું મન બ્રહ્મ સ્વરૂપમાં, આત્મામાં લીન થઈ ગયું છે. આવે બહુ સમદેશમાં છાયા જાય સમાય, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. અમારું તો મન જ વયું ગયું છે. સમદેશમાં આત્માના જ્ઞાનની અંદર, એનો પૂર્ણ પ્રકાશની અંદર જ્યારે જીવ આવે છે ત્યારે મનની છાયા રહેતી નથી, મન સ્વરૂપ પણ જાય, છાયા ન જાય એવી સમાધિ આવે. જીવ પ્રયત્ન કરે તો થોડો સમય આવે, પણ જેમ જેમ આત્માની ધારા વધતી જાય તેમ એનો કાળ લંબાતો જાય. સમાધિ કર્મબંધથી વિપરીત સાધન છે. પ્રયત્ન કરવો. લોગસનો આપણે ત્યાં યોગ આપ્યો છે સમાધિ માટે, સામાયિકનો યોગ આપ્યો છે સંભાવ માટે, પ્રભુ દર્શનનો યોગ છે સ્વરૂપમાં લીનતા થવા માટેનો પ્રયત્ન કરવો. સમાધિ, વૈરાગ્ય, કૃપાળુદેવ બહુ સરસ સમજે. વૈરાગ્ય ગ્રહ કુટુંબ આદિ ભાવને વિશે અનાશક્તિ થવી તે વૈરાગ્ય છે. એ હોવા ન હોવાની ચિંતા કરમાં, ઘર છે એટલે વૈરાગ્ય નથી, કુટુંબ છે એટલે વૈરાગ્ય નથી, એવી અવળી સમજ લઈશ માં, અધૂરી સમજ લઈશ માં. ગ્રહ કુટુંબ આદિ એના કરતા આખો સંસાર એને વિશે અનાસક્ત થવું તે વૈરાગ્ય છે. હોય એ કર્મનો ઉદય છે, યોગ છે, એને ટાળી ન શકાય, એને માત્ર નિસ્પૃહ ભાવે ભોગવવાનો. વૈરાગ્યથી એનું વેદન થઈ જાય, નીકળી જાય. હોય ગ્રહ હોય, કુટુંબ હોય, પરિવાર હોય, જેની સાથે સિંદરા બાંધ્યા છે ભૂતકાળમાં, અજ્ઞાનથી, પ્રમાદથી, મોહથી, એ બધાનો પનારો પડે તો, પનારો પડે તો જેનો પનારો પડ્યો છે એની સામે નજર ન નખાય કે હવે આને કારણે હું છૂટતો નથી, બસ હવે તો કેદી અમે છૂટીએ, અને છૂટીએ એટલે તમારાથી છૂટીએ તોય બંધાઈ જઈશ. અમારાથી તો સારું છે, કોક બી છૂટવાના ચાન્સ છે, પણ બીજે જો ભેખડે ભરાઈ જઈશ ને તો કોઈ જન્મારામાં નહીં છૂટ. આ તો સારું છે હજી કે શ્રાવકનો પરિવાર છે, વિતરાગ માર્ગનો પરિવાર છે, છૂટવાનો કોક બી ચાન્સ છે તને. પણ જો બીજી ભેખડે ભરાઈ ગયો તો આરો વારો નથી હો. પણ સમજવાનું એ છે કે ગ્રહ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. વૈરાગ્યનું સ્વરૂપ સમજો. અમથા અમથા સંઘની અંદર આપણે રાગ દ્વેષના પરિણામ કરી નાખીએ છીએ, બંધના કારણો ઉભા કરી દઈએ છીએ. આ સમજણ નથી વૈરાગ્યની. બસ મારે હવે કંઈ પડી નથી, હું કંઈ કોઈનો રાડુ પાડમાં આ આવેશ અને આવેશ છે ને એ જ તારા બંધ ભાવ છે. અનાસક્ત ભાવે રે, જે હોય તે ચાલશે, કોઈના પ્રત્યે કોઈ ફરિયાદ નથી, ચાલે છે. જેમ ઉદયમાં હશે તેમ થયા કરશે. શાંત ભાવે જોયા કર, અને જેમ જીવન ચાલે તેમ છૂટવાનું હશે તો નીકળી જાય, એવો અવસર આવે ગયો જાય. એમાં કોઈને પૂછવા જવાની જરૂર, કોઈની સલાહ લેવા જાય. વૈરાગ્ય, આ વૈરાગ્ય સાચો ન સમજાય ત્યાં સુધી ત્યાગના નાટક કર્યા કરીએ છીએ. મારે આજે આ નથી ખપતું, મારે આ ન ખપે, મારે આ નહીં જોઈ, મારે આ નહીં જોઈ. તારો અંદરનો વૈરાગ્ય જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી ત્યાગ ટકી શકતો નથી. એટલું જ નહીં, ત્યાગ પરિણામકારી થતો નથી. પરિણામ આવવું જોઈએ અબંધ અવસ્થા. કર્મબંધથી વિપરીત છે આ વૈરાગ્ય. અને મારા વ્રત કર્મબંધનું કારણ થાય, થાય કે નહીં? આપણા વ્રત કર્મબંધનું કારણ થાય. ગ્રહે ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. વરઘોડો કેદી કાઢવાનો છે અમારા વર્ષી તપનો? બહુ જગન ફાયડો તમે તો વર્ષી તપ કરીને. એક એક વાતની અંદર કસાઈમાં રોકાઈ જાય છે. સગા સંબંધી બધા નિમિત્ત કસાઈના નિમિત્ત થયા. હાલ્યો આને સાતા ન પૂછી, આ ન આવ્યો, આને આમ કઈ ન કર્યું, એને લાણી કરવી જોઈએ, એને હાંજી કરવી જોઈએ. કંઈક માંડા છે તમાલ તમાસ. ક્યાં છે વ્રતની અંદર કર્મબંધથી વિપરીત? એ સાધન ક્યારે થાય? વૈરાગ્ય સંયુક્ત હોય તો. વૈરાગ્ય જો ન હોય પોતાને તો એ સાધન કર્મબંધથી વિપરીત નથી, કદાચ આશ્રવના રૂપમાં આવીને ઉભું રહેશે. ઉપશમ એ ગ્રહ કુટુંબ આદિ એના વિશે અનાસક્ત તે વૈરાગ્ય, પણ તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ વિશે ક્લેશના પરિણામ ન થાય, ક્લેશ સંકલેશના પરિણામ ન થાય તે ઉપશમ છે. ગ્રહ ક્લેશ, ગ્રહ અને કુટુંબ, આ બધું જેને જેટલું જેના ભાગ્યમાં જે હોય એટલું મળવાનું હોય એટલું મળે. કોઈને વિશેષ તેને મારો ઓછું છે ને, ઓહો આને તમે તો હારા સારું છે ને, તમારા ચાર કાકા ને ચાર ભાઈઓ ને, અમારા ભાઈઓમાં કોઈ નહીં ને, આવા ક્યાંય ઓછા તારે બંધન છે એમાં શું રોવા માંડ્યો તું? અમારે હમો વળ્યા નહીં ને, અમારે મોહાડ્યા નહીં ને, અમારે આ નહીં તે નહીં ને, મૂકી દે લપ. તારી સાથે બંધન જેનું કર્મનું ઋણાનું બંધો એ જ આવે, કા પ્લસ અને કા માઇનસ, માઇનસ વાળો આવશે મરી રહીશ. એના કરતા તો પછી બાપે એમ કહે કે આ દીકરો ન હોત તો કેમ ના શું વાંધો આવ્યો, કારણ કે માઇનસ થી આવ્યો છે, એની સાથેનો ઋણાનો બંધ તારા ક્લેશનું નિમિત્ત છે. આ દીકરો એ છોડી દે, એની અનાસક્ત થઈ જા. ઉપશમ ભાવ પ્રાપ્તિ અપ્રાપ્તિની અંદર કોઈ પણ પ્રકારના ક્લેશ સંકલેશના પરિણામ ન થવા જોઈએ. ગ્રહ કુટુંબની અંદર આ મકાન, આને મોટું છે ને, અમારે નાનું છે ને, આને ચાર છે ને, મારે એક છે ને, આને આટલી ગાડીઓ છે ને, આને આટલા વાહન છે ને, આ બધી સમૃદ્ધિ વૈભવ બધો આદિમાં આવી ગયો, ગ્રહ કુટુંબ આદિમાં. અને આને ક્લેશના પરિણામ રહી ગયા, મળ્યું કાંઈ નહીં. મળે તો પ્રારબ્ધમાં હોય મળે, પણ ક્લેશનો સ્ટોક તો ઘણો છે, કસાઈનો સ્ટોક તો ઘણો છે, કારણ કે એ કોઈને આપ્યો નહીં, તો પોતાનો છે. એને ઉપશમ કર જ્ઞાની કહે છે. ઉપશમ ભાવમાં રહે. આ વૈરાગ્ય ને ઉપશમ આ પરમાર્થ માર્ગની સાધનાનો પાયો છે. આ વૈરાગ્ય ને ઉપશમ ન હોય તો કોઈ અધ્યાત્મ ટકી નહીં શકે. જીવનમાં આવે ખરું, ટકે નહીં, પરિણામકારી નહીં થાય. તો પરિણામ એ જ જોઈએ છે કર્મબંધથી વિપરીત. આનું ટેસ્ટિંગ એક જ છે કે જે જે અમે સાધન કરીએ તે કર્મબંધથી વિપરીત થવા જોઈએ. અને કર્મબંધથી વિપરીત થવા જોઈએ એટલે કે કર્મને શિથિલ કરે, કર્મને ઉપશમ કરે અને કર્મને ક્ષીણ કરે તો જ કામના એ સાધન. પણ જો વધારતા હોય તો કર્મની તીવ્રતા વધારે તો એ સાધન નહીં. ભક્તિ, ભક્તિને સાધનમાં કીધું. કૃપાળુદેવે કહ્યું કે ઘણા ઘણા વિચાર પછી અમે એ નિર્ણય કર્યો છે કે ભક્તિ એ સર્વોપરી સાધન છે. અને જો સત્પુરુષના ચરણ સમીપમાં રહીને કરવામાં આવે તો ક્ષણવારમાં મોક્ષ આપે એવો પદાર્થ છે. પણ એ ભક્તિ જ્યાં સ્વચ્છંદ મટે, અહંકાર ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય. અર્પણતા, ભક્તિનો અર્થ અર્પણતા, એ ડેડિકેશન, ટોટલ ઇન ટોટો, મારું કંઈ ન રાખું. મીરાની ભક્તિ, કબીર સાહેબે ભક્તિ જે સમજાવી છે, આ બધા મહાન ભક્તોની એક જુદી પરંપરા થઈ છે. ભક્તોમાં કોઈએ પોતાનું વ્યક્તિત્વ રાખ્યું નહીં. મીરા કે પિયા મિલન કો મેં ચલી, और आप ही गई हिराई। हूँ तो प्रभु ने शोधवा चाली अने भाई शू थू तो हूँ खोवाई गई। एम कबीर साहेब के प्रेम गली अति सांकड़ी तामे दो ना समाय। प्रेम ना मार्ग में बे नहीं रही सके। मारो भगवान आवे ने हूँ रहू तो के नहीं बने। तू भगवान में विलीन थी जा, तू खोवाई जा पेला प्रभु नी अंदर।
प्रभु प्रभु लय लागी नहीं पढ़ो न सदगुरु पाय। बीठा नहीं निज दोषे तो तरिए कौन उपाय।
लय लागे, लय एटले एकतान थवू, આત્માનું પરમાત્મામાં એકરૂપ થવું, આ પરાભક્તિની છેવટની હદ છે કૃપાળુ દેવ આપી ભક્તિના પાઠમાં। પ્રભુ સાથે એવી ભક્તિ લાગે જેવી ચંદનબાળાને ભગવાન વીરની ભક્તિ હતી, જેવી સુલસાને પ્રભુ મહાવીરની ભક્તિ હતી। કોઈ દિવસ એની અંદર વિક્ષેપ ન આવે, સંદેહ ન આવે, શંકા ન આવે, ભક્તિ ચલિત ન થાય, એની શ્રદ્ધા ડગે નહીં, કોઈ કાળે ના ડગે। કેવી ગંગા સતીએ જે ગાયું ને, રાખ થઈને રહેવું, મેરું તો ડગે રે જેના મનડા ના ડગે રે, છોને ભાંગી પડે બ્રહ્માંડ રે। આખું બ્રહ્માંડ નો ભૂકંપ થાય, ઉથલ પાથલ થાય, સર્વંકારી વિનાશ થાય, તો પણ આનું ચિત્ત ચડે નહીં ભક્તિની અંદર, પ્રભુમાંથી ચડે નહીં। આવી એક તાન ભક્તિ, પ્રભુ ભક્તિમાં એક તાન થયા વિના કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત થાય? ભક્તિ આ સાધન છે, આમાં કર્મ ક્યાં ટકે? કર્મ જીવને વળગેલા છે અને જીવ શેમાં લીન થયો? પ્રભુમાં। હવે પ્રભુના સંગમાં જીવ આવ્યો તો કર્મ ક્યાં ટકે? પ્રભુ તો શુદ્ધ છે, એનું સ્વરૂપ તો સ્વચ્છ અને નિર્મળ છે। હવે એની સાથે આ જીવ ગયો તો એના કર્મો કે સાંઈથી ભાગો, હવે અહીંયા રહી શકાય એમ નથી, એ ઘરમાં કર્મ ન રહી શકે। એને શિથિલ થાય, ઉપશમ થાય અને ક્ષીણ થયે જ છૂટકો છે, જાય। આ ભક્તિની અંદર, ભક્તિ એ પણ માર્ગ છે, મોક્ષ માર્ગનું એક સ્વરૂપ છે। અને કૃપાળુ દેવે કહ્યું કે જ્ઞાન માર્ગ તો જરા દુરારાધ્ય છે, સરસ મજાનો ગમે એવો છે, આપણા અહમને જરા મજા આવી જાય જ્ઞાન માર્ગની અંદર, પણ દુરારાધ્ય છે। અતિ પરિણામી પણ ઘણી વાર થઈ જાય, એમાં તો અહંકાર જાગે, નાની મોટી વાસનાઓ જાગે એની અંદર, કેમ કે એમાં અહમ ઉછળે, ઉપદેશ દેવાના ધખારા જાગે, 10-15 જણા ભેગા થાય તો જાઓ જલ્દી જલ્દી બધાને બોલાય આવો, મારે કઈક કેવું છે, શું કઈ ખબર નથી પડતી। આ જ્ઞાન માર્ગની અંદરના કેટલાક વિપરિણામ છે। સૌભાગભાઈને સમજાયું કૃપાળુ દેવે કે સમજ્યા તે તો સમાઈ ગયા, ભાઈ આ માર્ગ સમજણનો છે, મૌન થવાનો છે, શબ્દોના જગતમાંથી પણ પાછા વળવાનો છે, નિઃશબ્દતાનો માર્ગ છે, શબ્દ સાંભળીને નિઃશબ્દ થવું, શબ્દ વાંચીને નિઃશબ્દ થવું, એનો આ માર્ગ છે। એટલે અહીંયા કહ્યું છે ભક્તિની અંદર આ સરળતા છે, ભક્તિની અંદર અર્પણતા વિના ભક્તિ ન થાય। જેની ભક્તિ કરવી છે એને પૂરા ભાવથી, આપણા તન મન ધનથી,
તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસયમૃત પ્યાવહી પ્રેમ ઘનો, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, सब आगम भेद सुपूर बसे, वह केवल को बीज ज्ञानी कहे, निज को अनुभव बतलाई दिए।
अद्भुत वाच, ज्ञानी प्रत्येनो प्रेम, तीर्थंकर प्रत्येनो प्रेम, सर्वज्ञ प्रत्येनो प्रेम, अरिहंत ने सिद्ध परमात्मा प्रत्येनो प्रेम, एक रूप एक लीन, आत्मानु परमात्मा मा एक रूप थम, पराभक्ति नी छेवटनी हद छे। आवी भक्ति जागे, पाप टकी शके नहीं, अशुभ कर्म टकी शके नहीं, बंद भाव तो विसर्जित थई जाए। क्या रे, आंख केवल ज्ञान नु बीज छे, आवू उत्कृष्ट भक्ति नु सामर्थ्य छे। अरे ज्ञान क्षयोपशम न हो तो चाले, ज्ञान नो क्षयोपशम नथी प्रभु, अमने कई समझातु नथी, पर मोह नो क्षयोपशम तो जोए। अने केवल ज्ञान थाय मुक्ति थाय ए ज्ञान ना क्षयोपशम थी थाय के मोह ना क्षयोपशम थी थाय, मोह ना मोहनीय गया विना केवल ज्ञान प्रगटे खरू। कृपाणु देव ना पड़े संकेतना समझण में 751 ना कहूं छे न थाय। माटे ज्ञान नो क्षयोपशम ओछो होय तो एनी चिंता नहीं, पण मोहनो क्षयोपशम वधारजो। मोहनीयनु स्वरूप आ जीवे वारंवार विचारवा जेवू छे। आ मोहनीय तो ज्ञानीओने पण पाड्या छे, तपस्वीओने पाड्या छे, योगीओने पाड्या छे, अने ध्यानीओने पण पळवारमां रिद्धि सिद्धि रहित करी दीधा छे, पण भक्तिवाळा कोई पड्या नथी, सीधा चाल्या गया छे। भक्ति छे ए आ अहम भाव थी विपरीत छे, कर्म बंध थी विपरीत छे। आ भक्ति नी अंदर नी आ ताकात छे। आवी भक्ति तो के छे ए पण साधन प्रत्यक्ष छे, लो भक्ति करो। अने आ काळ मां एटला माटे कृपाळु देवे कह्युं के अमे तो भक्ति ने श्रेष्ठ मानीए छे। एमणे ज्ञान घणुं आप्युं छे, वचनामृतना पाने पाने अगाध ज्ञान छे, पण छतां એ જ્ઞાન મેળવીને કરવાની છે તો સત્પુરુષની ભક્તિ। એ જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાની અર્પણતા વધારવાની છે, પોતાના અહમ ભાવ અને મમત્વ ભાવ આ ભક્તિ વિના કોઈ દી ટળે નહીં। અહમ ભાવ અને મમત્વ ભાવને જો દૂર કરવા હોય તો ભક્તિ એનું અમોઘ સાધન છે। જ્ઞાની પુરુષની ભક્તિ, સત્પુરુષની ભક્તિ, વિતરાગ પુરુષની ભક્તિ, આ બધા એક જ શ્રેણીના છે। એ બધા એ માર્ગ ઉપર છે, કોઈ આગળ છેલ્લે પહોંચ્યો છે, કોઈ જરાક નજીક છે, કોઈ જરાક નજીક છે। એટલે કૃપાળુ દેવે કહ્યું, સદગુરુ સંત સ્વરૂપ તું એ દ્રઢતા કરી દે। બસ અમને આવા તારા માર્ગની અંદર તારી જે ભક્તિ નિસ્દિન, તારું જે સ્મરણ કરે છે, અહોરાત્ર તારામાં જે વિલીન થયા છે, અમે તો એના દાસના દાસ છીએ, એમાં નિરાંત, કોળી, ભોજો, ભગત બધાના નામ લખ્યા છે। આ બધાના અમે, કારણ કે હે પ્રભુ, એ હંમેશા તને સ્મરણ કરે છે। આવું તો ભક્તિનું સામર્થ્ય છે। જુઓ, કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા સાધન એ છે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ આદિ કહેતા અનેક એ પ્રકારના કે જેમાં બંધભાવ ક્ષીણ થાય, બંધભાવ શિથિલ થાય, બંધભાવ ઉપશમ થાય। કંઈ નહીં તો છેવટે એવા સારા સ્થાનમાં ગયા હોય તો બંધભાવ ઉપશમ થાય, આ તો આપણો બધાનો અનુભવ ખરો કે નહીં? સારા સત્સંગમાં બેઠા હોય તો આપણો બંધભાવ ત્યારે ઉપશમ છે, આમ તો ઘણો પાવરફુલ હોય, પણ છતાં સત્સંગના સમયે બંધભાવ પ્રભાવ નીચે છીએ આપણે। સત્પુરુષનો પ્રભાવ, જ્ઞાનીનો પ્રભાવ, એની મુદ્રા, એનો સત્સમાગમ અને એના વચનો બંધભાવને ટકવા દે આપણામાં। જ્યારે એનું સાનિધ્ય છે, જ્યારે એનું સમીપ બેઠા છીએ, જ્યારે એની નિશ્રામાં છીએ, ત્યારે બંધભાવ ક્યાં રહે? છૂટકો જ નહીં, એને તો બહાર ગયા સિવાય। આવી રીતે કર્મબંધથી વિપરીત ભાવવાળા એવા સાધનમાં સત્સંગ, સ્વાધ્યાય, સ્વાધ્યાય એ જ્ઞાન પ્રાપ્તિનું સાધન છે અને ભક્તિનું સાધન છે। સ્વાધ્યાયમાં સત્પુરુષના વચનની ભક્તિ થાય છે અને સ્વાધ્યાયમાં પોતાને સ્વનો અધ્યાય થતા પોતાને પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, નિજ જ્ઞાન પ્રગટે છે સ્વાધ્યાયથી. અને એ સ્વાધ્યાયને પણ કેવી રીતે કીધો છે? વાંચના, શ્રવણ, પૂછના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા, પાંચ પ્રકારે સ્વાધ્યાય છે. તો ભાઈ, તું વાંચ અથવા સાંભળ, પ્રશ્નોત્તરી કર, સત્સંગની અંદર બેસ, એ પણ સ્વાધ્યાય છે. પૂછો, વિચાર વિમર્શ કરો, આદાન પ્રદાન કરો, તત્વ મળશે એમાંથી. વાદે વાદે જાયતે તત્વબોધ, એવો વિવાદ થાય, એવું વરણું હોય, એવું મંથન હોય, નવનીત જ નીકળે એવી પ્રકારનો મતિ કલ્પના નહીં રાખશો. તો એ પૂછના, પરાવર્તના વારંવાર વાંચ્યા કર, વારંવાર વાંચ્યા કર, વારંવાર એ જ્ઞાનીના શબ્દોનું રટણ કર. બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથાઓ કૃપાળુ દેવ કલાક સુધી બોલતા. ઈડરના પહાડમાં, ઉત્તર સંડામાં એ સુતા હોય તો આખી રાત આ જ્ઞાનીઓના વચનો છે એની ગાથાઓની બોયલા જ કરી. એક ગાથા હોય તો એક કલાક સુધીનું રટણ ચાલ્યા જ કરે. આ પરાવર્તના, આ સ્વાધ્યાયનો એક પ્રકાર છે પરાવર્તના. અનુપ્રેક્ષા, એની અંદરનું તત્વ એનો છડો વણી લેતું. આ અનુશબ્દ બહુ મજાનો છે. અનુચિંતન, અનુભાવન, અનુપ્રેક્ષા, કોઈ પણ વસ્તુ મળી તો બસ એના અંત સુધી જાઓ, નિર્વિકલ્પ થાય ત્યાં સુધી જાઓ. અનુચિંતન આ મોટામાં, અનુપ્રેક્ષા મોટામાં મોટું ધ્યાન છે. નિર્વિકલ્પ થાઓ. આપણી 12 ભાવનાઓ એ અનુપ્રેક્ષા છે, આખો તત્વની અનુપ્રેક્ષા છે, સિદ્ધાંત સારની અનુપ્રેક્ષા છે. અને સારમાંથી જો આટલું પકડાય કે સંસાર અનિત્ય છે, અસરણ છે, અસાર છે, આત્માની અંદર એકત્વને અન્યત્વની ભાવના જો જાગી જાય, સંવર આશ્રવની વાત આવી જાય, તો ધર્મ ધર્મ પ્રાપ્તિ આ બધું સરળ છે. તીર્થંકરો પણ આ ભાવના ભાવીને સિદ્ધગતિને પામ્યા એવી અનુપ્રેક્ષા છે. અને છેલ્લે કથા, તમે બોધ આપો, જે વસ્તુ તમે માનો છો એ લોકોને એ રીતે વાતચીતમાં કહો તો એનાથી આપણી વાત પુષ્ટ થાય, દ્રઢ થાય. એટલે જ્યારે કોઈ વ્યાખ્યાન આપે ત્યારે વ્યાખ્યાન જો કોઈના લક્ષ્ય આપે તો એ દોષ છે, અને પોતાના સ્વ અધ્યાય અર્થે આપે તો એનું મુક્તિનું કારણ છે, એનો સ્વાધ્યાય છે, સ્વનો અધ્યાય છે, અને પોતાને જ્ઞાનનો પ્રકાશ થાય છે. આ પાંચ પ્રકાર સ્વાધ્યાયના કહેવાય છે. તો એ રીતે અહીંયા કહે છે કે એ સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ પામે છે, માટે તે જ્ઞાન દર્શન સંયમ એટલે ચારિત્ર આદિ કૃપાળુ દેવે મોક્ષના ચાર કારણ છેલ્લે કીધા કે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, આ ચાર મોક્ષના કારણો છે. આ ચાર મોક્ષના કારણો એ મોક્ષપદના ઉપાય છે. એટલે આ નિર્વિવાદ ઉપાય છે, અચૂક છે આ ઉપાય, અવિરોધ છે, ભૂલ વિનાના છે અને ભ્રાંતિ રહિત છે. જો ઉપાય કરવામાં આવે, જીવ આ લક્ષ્ય ઉપાય કરે તો જે મોક્ષ છે એ મોક્ષનો ઉપાય છે. અને ઉપાય એનું જાણપણું એ જ જીવને ઉપકારી છે, કારણ કે પરમાર્થ માર્ગનો પુરુષાર્થ ક્યાં કરવાનો છે? આ ઉપાયને આચરવામાં. અહીંયા વ્યવહાર પ્રવેશ કરે છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. જેટલા સાધન છે વ્યવહાર જ છે, કોઈ નિશ્ચય એકલા નિશ્ચયથી માર્ગ છે જ નહીં. આ મિથ્યાત્વમાંથી, આ એકાંતમાંથી મુક્ત થવું જોઈએ. સાધન જોશે જ, અને સાધનથી સાધના થાય. સાધન વગર સાધના નહીં અને સાધના વગર સિદ્ધિ નહીં. તો સાધના એ વ્યવહાર માર્ગ છે, પણ જે પરમાર્થ તરફ લઈ જાય તે, એટલે કે કર્મબંધથી વિપરીત. અને કર્મબંધથી વિપરીત જો એને કરવા હોય તો એને સત્પુરુષના આશ્રિત કરવો જોઈએ. આશ્રય માર્ગ એ કર્મબંધથી વિપરીત, સંત ચરણના આશ્રયથી સાધનો કરવા, અંતર્મુખ જે કરાવે એવા સાધનો લેવા, સાધનોથી પણ અંતર્મુખ થવું અને જેનાથી બહિર્મુખ થવાય એવા સાધનોને ગૌણ કરી દેવા. તે આપણું કામ નહીં. આમાં બહુ પ્રગટમાં અવાય છે, બહુ પ્રસિદ્ધિમાં અવાય છે. આ પ્રસિદ્ધિ, આ પ્રગટતા આપણા માર્ગમાં અવરોધ છે, અંતરાય છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.